એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજની આપણી વાતનો વિષય છે 1970માં પ્રકાશિત થયેલો એક ખૂબ જ મહત્વનો નિબંધ, ચર્ચા અને વિવેચન, એક દૃષ્ટિપાત.
હાજી,
લગભગ 50 વર્ષ પહેલાં લખાયેલો આ નિબંધ તે સમયના ગુજરાતી સાહિત્ય અને ખાસ કરીને વિવેચનની જે દુનિયા હતી એમાં શું ચાલી રહ્યું હતું એની એકદમ ધારદાર છબી રજૂ કરે છે.
બરાબર કહ્યું. અને આ નિબંધ છે ને એ ફક્ત એ સમયનું ચિત્ર નથી આપતો, પણ અમુક એવા મૂળભૂત પ્રશ્નો ઊભા કરે છે જે મને લાગે છે કે કદાચ આજે પણ એટલા જ મહત્વના છે. મુખ્યત્વે એ વખતના વિવેચનમાં જે સપાટી પરની વાતો દેખાતી હતી, પછી પશ્ચિમી વિચારોનું જે આંધળું અનુકરણ થતું હતું ઊંડાણ વગરનું, અને આપણી પોતાની જે ભારતીય સાહિત્યિક પરંપરા છે એની સાથેના જોડાણનો જે અભાવ હતો, આ બધા પર નિબંધકાર જાણે આંગળી ચીંધે છે. અને આ સ્થિતિને તેઓ બૌદ્ધિક અપરિપક્વતા એવું નામ આપે છે.
રસપ્રદ, બૌદ્ધિક અપરિપક્વતા આ શબ્દ જ ઘણું બધું કહી જાય છે. તો ચાલો આ નિબંધના જે તારણો છે, જે વિચારો છે, એમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે નિબંધકાર ખરેખર શું કહેવા માંગતા હતા.
ચોક્કસ.
નિબંધની શરૂઆત જ એક એવી વાતથી થાય છે જે મજેદાર છે પણ કદાચ થોડી કડવી પણ લાગે.
હા.
ઇંગ્લેન્ડથી પાછા ફરેલા એક મિત્ર એવી ટકોર કરે છે કે ભાઈ, પશ્ચિમમાં જે હવે જૂનું થઈ ગયું છે, જેની ચર્ચા હવે ત્યાં કોઈ કરતું નથી, એ બધું અહીં આપણા સાહિત્યિક વર્તુળોમાં એક નવી ફેશન તરીકે ચાલી રહ્યું છે.
બરાબર.
માર્ક્યુઝ, લેવી સ્ટ્રોસ, સુઝાન સોન્ટેગ, આવા પશ્ચિમી નામોનો ઉલ્લેખ પણ છે. તો આ શું હતું? ખાલી નામ ફેંકવાની વાત હતી કે પછી ખરેખર કોઈ ઊંડો પ્રભાવ હતો? શું લાગે છે?
જુઓ, નિબંધકારનો સૂર તો એવો જ છે કે આ મોટે ભાગે દેખાવની જ વાત હતી. પશ્ચિમી વિચારકો અને એમના જે સિદ્ધાંતો હતા એને ખરેખર પચાવ્યા વગર, એમ કે આપણા પોતાના સંદર્ભમાં એની યોગ્યતા શું છે એ તપાસ્યા વગર,
બસ ખાલી ફેશન તરીકે અપનાવી લેવાની એક વૃત્તિ હતી. લેખક તો કટાક્ષમાં એમ પણ કહે છે કે અમુક લોકો તો બસ પુસ્તકો બગલમાં રાખીને ફરતા, અથવા તો પુસ્તકના કવર પર જે લખાણ હોય ને, પેલું ફ્લેપ, એના પરથી જ પરિચય લેખ લખી નાખતા.
ઓહો, એટલે આ તો ખરેખર છીછરાપણા તરફ ઇશારો કરે છે. પેલી કહેવત જેવી વાત થઈ ને, ત્યાંનું વાતસી થયેલું અહીં નવી ફેશનમાં ખપે છે.
બિલકુલ, આ એ સ્થિતિનું એકદમ સચોટ વર્ણન લાગે છે.
એટલે એમ કહી શકાય કે વાસ્તવિક સમજણ કરતાં દેખાવનું મહત્વ વધારે હતું, માત્ર બૌદ્ધિક હોવાનો ઢોળ કરવાની વૃત્તિ.
હા, કંઈક અંશે એવું જ.
આ ખરેખર વિચારવા જેવું છે. પણ નિબંધકાર પશ્ચિમની જે ચર્ચા છે એના સ્તરની સરખામણીમાં આપણા સ્તરને કઈ રીતે જુએ છે? ત્યાં શું અલગ હતું?
નિબંધકાર એ નોંધે છે કે પશ્ચિમમાં જે વિવેચનાત્મક ચર્ચાઓ થતી હતી એમાં જે તે સમયના સર્જનાત્મક પ્રવાહો હતા એની સાથે એક જીવંત સંપર્ક દેખાતો હતો. ત્યાંના વિવેચકો માત્ર સાહિત્ય જ નહીં પણ કળાના બીજા ક્ષેત્રો જેમ કે ચિત્રકળા, સંગીત અને બીજી જ્ઞાન શાખાઓથી પણ પરિચિત હતા.
એટલે એમની ચર્ચા વધારે વ્યાપક બનતી હશે?
ચોક્કસ, વધુ ઊંડી, વ્યાપક અને સંદર્ભપૂર્ણ બનતી હતી. એમની ચર્ચાઓમાં એક પ્રકારનો, જેને આપણે કહીએ ને, ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ,
આંતરશાખાકીય અભિગમ,
અને પોતાની પરંપરા સાથેનું સાતત્ય એ પણ જોવા મળતું હતું. હવે આની સરખામણીમાં આપણી ચર્ચા ઘણીવાર ઉપરછલ્લી અને મર્યાદિત લાગતી હતી.
અને આ પરંપરા સાથેના સાતત્યની વાત આવી, નિબંધ એ મુદ્દા પર પણ ખાસ ભાર મૂકે છે કે જે નવા વિવેચકો હતા એમનો આપણી પોતાની ભારતીય કાવ્યશાસ્ત્રની પરંપરા,
હા,
એટલે કે આપણા પ્રાચીન આલંકારિકો અને એમના સિદ્ધાંતો, એની સાથેનો પરિચય ઘણો ઓછો હતો. તો શું આના લીધે પેલી પશ્ચિમની નકલ વધારે આંધળી બની ગઈ?
બિલકુલ, તમે બરાબર પકડ્યું. જ્યારે તમે તમારી પોતાની જમીન, તમારા પોતાના મૂળિયાને જ બરાબર ઓળખતા ન હો, ત્યારે બહારથી જે વિચારો આવે એને યોગ્ય રીતે મૂલવવાની, એને તમારા સંદર્ભમાં ક્યાં અને કેવી રીતે ગોઠવવા એ સમજવાની ક્ષમતા જ નથી કેળવાતી.
ખરું.
આપણા પોતાના શાસ્ત્રીય સિદ્ધાંતો જે સદીઓથી વિકસ્યા છે એની સમજ વગર પશ્ચિમી ખ્યાલો શું થાય? ખાલી ઉપરછલ્લા અનુવાદ કે સારાંશ બનીને રહી જાય, એની કોઈ વાસ્તવિક, કોઈ રચનાત્મક અસર ન થાય. નિબંધકારના મતે આના કારણે જ સાચી જિજ્ઞાસા અને જે મૂળભૂત ખ્યાલો છે એની ગંભીર ચર્ચાનો અભાવ વર્તાતો હતો. નવી પેઢીના વિવેચકોમાં એમ કે નવા વિચારોના પાયાના સિદ્ધાંતોને સમજવાની કે પછી એના પર ચર્ચા કરવાની સજ્જતા ઓછી દેખાતી હતી.
તો પરિસ્થિતિ એવી હતી કે એક તરફ પોતાની પરંપરાથી વિમુખતા અને બીજી તરફ પશ્ચિમનું ઉપરછલ્લું અનુકરણ, આ તો બેવડી સમસ્યા થઈ કહેવાય.
હા, બરાબર.
અને આ કદાચ ખાલી નવા વિવેચકોની જ વાત નહોતી, ખરું ને? જૂની પેઢીનું શું વલણ હતું એ સમયે?
નિબંધ મુજબ આગલી પેઢીના જે મોટાભાગના વિવેચકો હતા એ પણ જાણે એમની જૂની સિદ્ધિઓ પર જ સંતોષ માનીને બેઠા હતા.
ઓકે.
તેઓ નવા સાહિત્યિક પ્રવાહો કે નવી અભ્યાસ પદ્ધતિઓ પ્રત્યે કંઈ ખાસ ઉત્સાહ કે સંભાવ દાખવતા નહોતા. પોતાના સમયના વાતાવરણમાં જ રચ્યાપચ્યા રહેવા ટેવાયેલા હતા, એટલે નવા અભિગમો એમને બહુ આકર્ષતા નહોતા. ક્યારેક કોઈ શતાબ્દી જેવો પ્રસંગ આવે તો કંઈક લખાય, પણ સતત ચાલતી જીવંત બૌદ્ધિક ચર્ચાનો અભાવ તો હતો જ.
આ બધું સાંભળીને એવું લાગે છે કે વિવેચન જાણે પોતાના મૂળ હેતુથી જ ભટકે રહ્યું હતું.
હા, કહી શકાય.
આ સંદર્ભમાં નિબંધમાં કાવ્યાસ્વાદની પ્રવૃત્તિ પર પણ ટીકા કરવામાં આવી છે. પ્રોફેસર મનસુખલાલ ઝવેરીના અખબારમાં જે કાવ્યાસ્વાદ છપાતા એના ઉદાહરણ દ્વારા નિબંધકાર કઈ બાબત પર ધ્યાન દોરવા માંગે છે?
હા, નિબંધકાર એક વાચકનો પત્ર ટાંકે છે. એમાં એવું કહેવાયું છે કે આવા કાવ્યાસ્વાદો ઘણીવાર કવિતાનું જે મુખ્ય તત્વ છે એનું સૌંદર્ય અને એનાથી મળતો આનંદ, જેને આપણે રસાસ્વાદ કહીએ,
બરાબર,
એના પર ધ્યાન આપવાને બદલે કવિના જીવન વિશેની વાતો, કવિતાનો મધ્યવર્તી વિચાર શું છે કે પછી એમાંથી શું બોધપાઠ મળે છે, આવી બધી બાબતોમાં જ અટવાઈ જતા હતા.
એટલે અહીં પણ કાવ્યના મૂળ સ્વરૂપથી દૂર જવાની વાત આવી.
હા, આ પણ એક રીતે કાવ્યના મૂળ સ્વરૂપથી દૂર જઈને એની સપાટી પરની બાબતોમાં જ રમમાણ રહેવાની વૃત્તિ દર્શાવે છે. જાણે કે કવિતાનું વિશ્લેષણ કરવાને બદલે એની આસપાસની વાતો જ વધુ મહત્વની બની ગઈ હોય એવું લાગે.
એટલે અહીં પણ પેલો ઊંડાણનો અભાવ અને મૂળ મુદ્દાથી ભટકી જવાની વાત દેખાય છે. પણ ત્યારે એક બીજો મત પણ ચાલતો હતો. કેટલાક સર્જકો એવી ફરિયાદ કરતા હતા કે ભાઈ, વિવેચનનું વર્ચસ્વ બહુ વધી ગયું છે અને હવે તો વિવેચનનું વિવેચન થવું જોઈએ.
હા, એ ફરિયાદ હતી ખરી.
તો આ ફરિયાદ વિશે નિબંધકાર શું વિચારે છે? શું એમને આ વાત વ્યાજબી લાગતી હતી?
ના, નિબંધકાર આ ફરિયાદને બહુ ગંભીરતાથી નથી લેતા. એમનું માનવું એવું છે કે આવી ફરિયાદો મોટે ભાગે એવા સર્જકો તરફથી આવે છે જેમના પોતાની કૃતિ વિશે કદાચ પ્રતિકૂળ વિવેચન મળ્યું હોય.
ઓકે.
અથવા તો એમની કૃતિની ક્યાંય નોંધ ન લેવાઈ હોય એનાથી તેઓ નારાજ થયા હોય. એટલે તેઓ ખરેખર વિવેચનના સિદ્ધાંતો કે પદ્ધતિઓ પર ચર્ચા નથી કરતા, પણ વિવેચકની પ્રતિષ્ઠા કે એના ઈરાદાઓ પર સવાલ ઉઠાવે છે. નિબંધકારના મતે આ તો એક રીતે પોતાની કૃતિ માટે પરોક્ષ રીતે માન્યતા માંગવા જેવું થયું, જે સર્જકના ગૌરવને શોભે નહીં.
બરાબર.
અને જ્યાં મૂળ કૃતિઓનું જ વિવેચન આટલું ઉપરછલ્લું હોય ત્યાં પછી વિવેચનના વિવેચનની વાત કરવી એ તો નિરર્થક જ છે ને?
તો નિબંધકારના મતે આ ફરિયાદો પણ એ જ બૌદ્ધિક અપરિપક્વતાનું એક લક્ષણ ગણાય કે મુદ્દા પર વાત કરવાને બદલે વ્યક્તિગત સ્તરે ઉતરી આવવું.
ચોક્કસ. નિબંધકાર આ સ્થિતિ માટે બહુ સ્પષ્ટ શબ્દો વાપરે છે. એ કહે છે, આપણે હજી આવી બાબતોમાં ગૂંચવાયેલા રહીએ છીએ તે આપણી બૌદ્ધિક અપરિપક્વતા અને લાગણી વેળાનું જ દ્યોતક બની રહે છે. એટલે કે તાર્કિક અને સૈદ્ધાંતિક ચર્ચાને બદલે વ્યક્તિગત લાગણીઓ, અહમ, પ્રતિષ્ઠાના ખ્યાલો આ બધામાં અટવાઈ જવું એ પરિપક્વ બૌદ્ધિક વાતાવરણની નિશાની નથી જ.
આ આખી વાત કળા અને કલાકારની પોતાની જવાબદારીના એક વધુ મોટા પ્રશ્ન તરફ આપણને લઈ જાય છે. નિબંધમાં અમેરિકન વિવેચક જોસેફ ફ્રેન્કનો એક વિચાર ટાંકવામાં આવ્યો છે.
હા, જોસેફ ફ્રેન્કનો.
કે આધુનિક યુગમાં જ્યાં પરંપરાગત મૂલ્યો અને સંદર્ભો ભાંગી રહ્યા છે ત્યાં કળાએ પોતે જ પોતાનો સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક સંદર્ભ રચવો પડશે. આ વિચારને નિબંધકાર શા માટે આટલો મહત્વનો ગણે છે?
કારણ કે નિબંધકાર એ જુએ છે કે આધુનિક જીવનમાં જે પરંપરાગત આધાર હતા એ તૂટી રહ્યા છે. માનવીય અનુભવના ઘણા મહત્વના પાસાઓની જાણે ઉપેક્ષા થઈ રહી છે. આપણી સંવેદનાઓનું જગત જાણે સંકોચાઈ રહ્યું છે. બધું એટલું જાહેર અને ઉપરછલ્લું બની રહ્યું છે કે કંઈક અંગત અને ઊંડું કહી શકાય એવું જાણે બચ્યું જ નથી.
હા, એ વાત સાચી.
તો આવા સમયમાં કલાકારની જવાબદારી વધી જાય છે. એણે ખાલી લોકપ્રિયતા કે તત્કાલીન ફેશન પાછળ દોડવાને બદલે એક સ્વાયત્ત, એક પ્રમાણભૂત વિશ્વ, એક આગવો સંદર્ભ પોતાની કલાકૃતિ દ્વારા રચવાનો છે.
આગવો સંદર્ભ એ કેવો હોવો જોઈએ? શું એ માત્ર કલ્પનાની ઉડાન જ હોવી જોઈએ?
ના, નિબંધકાર એ સ્પષ્ટ કરે છે કે આ સંદર્ભ માત્ર મનગણંત એટલે કે કપોળકલ્પિત ન હોવો જોઈએ. એ કલાકારની પોતાની આંતરિક સચ્ચાઈ, એની પ્રામાણિકતામાંથી જન્મવો જોઈએ.
આંતરિક સચ્ચાઈ,
હા, નિબંધકાર એના માટે રુત શબ્દ વાપરે છે, જેનો અર્થ અહીં આપણે સર્જકની નૈતિક અને સૌંદર્યલક્ષી પ્રામાણિકતા, એની આંતરિક સચ્ચાઈ એમ કરી શકીએ. આ સચ્ચાઈ હોય તો જ એ સંદર્ભ પ્રામાણભૂત બને,
ભલે પછી એ સમયના લોકો એને ન સમજે.
બરાબર, ભલે એ સમયના લોકો ન સમજે, પણ ભવિષ્યની પેઢી કદાચ એ કળામાંથી જ તે યુગના સાચા હાર્દને પામી શકશે. પણ અહીં નિબંધકાર એક મોટો પ્રશ્ન પણ મૂકે છે. શું આપણો સર્જક આ ગંભીર જવાબદારી સમજે છે ખરો?
અને નિબંધકારનો પોતાનો અનુભવ આ બાબતે બહુ આશાવાદી નથી લાગતો, નહીં? એમણે નવલકથાની જે નવી ધારા હતી એના વિશેની ચર્ચાનો ઉલ્લેખ કર્યો છે, જ્યાં અમુક લેખકો માત્ર એટલા માટે નારાજ થઈ ગયા કે એમની કૃતિનો ઉલ્લેખ કેમ ન થયો.
હા, એ જ વાત છે. લેખક કહે છે કે જ્યારે કોઈ નવી સાહિત્યિક ધારા શરૂ થાય ત્યારે શરૂઆતમાં એના લક્ષણોની ચર્ચા થાય એ સ્વાભાવિક છે. બધી જ કૃતિનો ઉલ્લેખ કરવો તો શક્ય ન પણ હોય.
ખરું,
પણ કેટલાક સર્જકો આ વાત સમજવાને બદલે એને વ્યક્તિગત રીતે લઈ લે છે અને વિવેચક પર પક્ષપાતનો આરોપ પણ મૂકી દે છે. નિબંધકારના મતે આ પ્રકારનું વર્તન ફરીથી પેલી બૌદ્ધિક અપરિપક્વતા જ દર્શાવે છે. સર્જકે પણ સમજવું જોઈએ કે વિવેચક આખા પ્રવાહનું મૂલ્યાંકન કરી રહ્યો છે, કંઈ વ્યક્તિગત કૃતિઓની યાદી નથી બનાવી રહ્યો.
તો આ જે અપરિપક્વતાની વાત છે એ માત્ર લેખિત વિવેચન પૂરતી સીમિત નહોતી, પણ જે રૂબરૂ ચર્ચાઓ થતી, જે સંવાદો થતા એમાં પણ દેખાતી હતી, જણે એ જ પેટર્ન બધે ચાલતી હતી.
બિલકુલ, નિબંધના અંત ભાગમાં લેખક આ મુદ્દો ઉઠાવે છે. તેઓ ખેદ વ્યક્ત કરે છે કે આપણા સાહિત્યિક સંવિવાદો એટલે કે ડિબેટ્સ કે પરિસંવાદોમાં ઘણીવાર મુદ્દાની ગંભીર વૈચારિક ચર્ચા થવાને બદલે વ્યક્તિઓ વચ્ચેની અથડામણ જ મુખ્ય બની જાય છે.
એટલે વ્યક્તિગત આક્ષેપબાજી.
હા, જેમ એમણે કહ્યું છે ને, વિચારોની અથડામણ થવાને બદલે વ્યક્તિની અથડામણ થાય છે. વક્તાઓ જાણે શ્રોતાઓ પાસેથી તાળીઓ પડાવવા કે કોઈક રીતે પ્રભાવ પાડવા માટે જ બોલતા હોય એવું લાગે. મુદ્દાની ગહન ચર્ચા કે સત્યની શોધ એ બધું ગૌણ બની જાય છે. આ સ્થિતિને લેખક દયનીય ગણાવે છે.
ખરેખર આ નિબંધના ઘણા વાક્યો એવા છે જે સીધા ચોટ કરી જાય. શરૂઆતનું પેલું અવલોકન, ત્યાંનું વાસી થયેલું અહીં નવી ફેશનમાં ખપે છે.
હા,
પછી સંવાદો વિશેની ટિપ્પણી, વિચારોની અથડામણ થવાને બદલે વ્યક્તિની અથડામણ થાય છે, અને પેલો કેન્દ્રવર્તી વિચાર આપણી બૌદ્ધિક અપરિપક્વતા અને લાગણી વેડાનો જ દ્યોતક બની રહે છે.
અને પેલો કલાકારની જવાબદારીવાળો મુદ્દો પણ એટલો જ મહત્વનો છે. કળાએ પોતે પોતાનો સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક સંદર્ભ ઉપજાવી લેવાનો છે. આ વાક્યો આજે પણ આપણને વિચારતા કરી દે એવા છે.
હવે આ નિબંધ લખાયાને 50 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો. 1970નું ગુજરાત અને આજનું ગુજરાત, સાહિત્યિક પરિદૃશ્ય ઘણું બદલાયું છે એમ કહી શકાય. તો શું નિબંધમાં જે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે એ આજે પણ એટલા જ પ્રસ્તુત લાગે છે? શું પેલી બૌદ્ધિક અપરિપક્વતાના પડછાયા હજુ પણ ક્યાંક ને ક્યાંક દેખાય છે?
મને લાગે છે કે સ્વરૂપો કદાચ બદલાયા હશે, પણ જે મૂળભૂત પડકારો છે એ ઘણા અંશે તો એ જ રહ્યા છે. જુઓ ને, પશ્ચિમી કે વૈશ્વિક પ્રભાવો આજે તો વધુ તીવ્ર છે.
હા, એ તો છે જ.
તો એને કેવી રીતે ઊંડાણપૂર્વક સમજીને આત્મસાત કરવા એ પ્રશ્ન તો હજુ એ છે. આપણી પોતાની પરંપરા સાથેનો જીવંત અને રચનાત્મક સંબંધ કેવી રીતે જાળવવો, બૌદ્ધિક ચર્ચાઓનું સ્તર કેવી રીતે ઊંચું લાવવું જેથી એ વ્યક્તિગત ટિપ્પણીઓ અને વિવાદોથી ઉપર ઉઠીને વિચારો પર કેન્દ્રિત થાય.
બરાબર.
અને કલાકારે પોતાની કળા અને સમાજ પ્રત્યેની જવાબદારીને કેવી રીતે સમજવી અને નિભાવવી, આ બધા પ્રશ્નો આજે પણ એટલા જ મહત્વના છે. કદાચ આજે સોશિયલ મીડિયા અને ઇન્સ્ટન્ટ અભિપ્રાયોના યુગમાં પેલી સપાટી પરની વાતો અને ઊંડાણપૂર્વકના ચિંતન વચ્ચેનો સંઘર્ષ વધુ જટિલ બન્યો છે.
હા, એ શક્ય છે.
એટલે હા, નિબંધના મુદ્દાઓ ચોક્કસપણે આજે પણ વિચારણીય છે એમ લાગે છે.
તો આ સમગ્ર ચર્ચાના અંતે એક સવાલ મનમાં ઉઠે છે, જાણે કે એક વિચાર, કે કોઈ પણ સમાજ હોય કે સંસ્કૃતિ હોય એના માટે પોતાના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખીને અને સાથે સાથે બદલાતા વિશ્વ સાથે કદમ મિલાવીને એક સ્વસ્થ અને ઊંડાણભર્યું બૌદ્ધિક જીવન કેવી રીતે જીવી શકાય?
બરાબર.
કેવી રીતે આપણે પેલું આંધળું અનુકરણ અને બીજી બાજુ સંકુચિતતા, આ બંને અંતિમોથી બચી શકીએ?
હા,
અને સૌથી વધુ તો આપણા સમાજમાં સાચી, પ્રમાણિક અને મુદ્દાસાર વૈચારિક ચર્ચાની સંસ્કૃતિ કેવી રીતે ખીલવી શકાય, જેથી પેલી બૌદ્ધિક પરિપક્વતા એ માત્ર એક આકાંક્ષા ન રહેતા પણ વાસ્તવિકતા બને? આ કદાચ દરેક પેઢીએ પોતાની રીતે ઉકેલવાનો એક મોટો કોયડો છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.